તારીખ 29/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 872 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 509
તાકાત નથી કે જીવને સંસારમાં રખાવે. સંસારમાં જીવનું પરિભ્રમણ છે, જન્મ મરણ કરે છે જીવ, એમાં બીજા કોઈનું કારણ નથી. બીજા પદાર્થને કારણે, કર્મને કારણે, સંયોગને કારણે, કોઈને કારણે જીવનું પરિભ્રમણ નથી, જીવ રખડતો નથી. ચિતા ભેદ મારી વિશે આવી જાય છે કે જીવને સુખ દુઃખ થાય છે, કારણ નથી. જીવનું પોતાનું કારણ છે. કોઈ પણ કાર્યને જોવાના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી એક જ કાર્યને જોવે છે ત્યારે જેવી પોતાની દ્રષ્ટિ હોય છે એ પ્રકારે એને કાર્યકારણ ભાષે છે. એક જ પ્રસંગ હોય છે, જુદા જુદા જીવોને જુદા જુદા પ્રકારની લાગણી એક જ પ્રસંગે ઉત્પન્ન થાય છે. અહીં વિચારવા યોગ્ય એ છે કે કયો દ્રષ્ટિકોણ અપનાવતા, કયો દ્રષ્ટિકોણ ગ્રહણ કરતા કોઈ પણ પ્રસંગે વસ્તુ સ્થિતિથી દૂર ન જવાય, એટલે સત્યથી દૂર ન જવાય અને પોતાને પ્રયોજન ચૂકાય નહીં અથવા પોતાની ભૂલ ન થાય અથવા પોતાથી અન્યાય ન થાય અથવા પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન થાય, સાચું દર્શન થાય અને પરિણામે પોતાને દુઃખ ન થાય અને પોતાને સુખ ઉપજે, એવો કયો દ્રષ્ટિકોણ છે કે જે દ્રષ્ટિકોણ અપનાવતા આ બધા પ્રકાશિત થાય? આ વિચારવા યોગ્ય છે. ત્યારે સત્શાસ્ત્રમાંથી એ વિશે પ્રસિદ્ધ થાય છે. પૂર્વે મહાપુરુષો જે અનુભવ કરી ગયા અને અનુભવની લેખનીથી લખી ગયા, એને એ કહ્યું કે ઉપાદાનના દ્રષ્ટિકોણથી કોઈ પણ પ્રસંગનું માપ કાઢવું, ઉપાદાનની પ્રધાનતાથી તેને જોવું અને નિમિત્ત અને સંયોગ અને રાગની પ્રધાનતાથી તેને જોવું. આ માસ્ટર કી છે આ વિષયની. જો આ દ્રષ્ટિકોણથી જોતા આવડી ગયો તો વસ્તુ સ્થિતિથી દૂર નહીં જવાય, સત્યથી દૂર નહીં જવાય, ન્યાયથી દૂર નહીં જવાય અને એના ફળ સ્વરૂપે અજ્ઞાન અને દુઃખ નહીં થાય, દોષ નહીં થાય. અહીંયા મોટી વાત છે આ કે આ જીવ અનાદિથી સંસારમાં રખડે છે અને પોતા ઉપર લેવા જીવન કે આ જીવ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરતો કરતો અત્યારે અહીંયા છે મનુષ્ય પર્યાય. તો અત્યાર સુધીનું એનું પરિભ્રમણ છે એનું કારણ શું એ જો વિચારવામાં આવે તો એનું કારણ એને ઉપાદાનમાં શોધવું જોઈએ, એનું કારણ એને નિમિત્તમાં ન શોધવું જોઈએ. ઉપાદાનમાં શોધવું જોઈએ એટલે પોતામાં શોધવું જોઈએ. કહે છે કે પોતે પોતાની ભૂલથી રખડે છે અને ભૂલથી રખડે છે ત્યારે સંયોગો કેવા કેવા છે એમાં કર્મ વગેરેને સાથે સાથે જાણવામાં આવે છે, એનું જ્ઞાન કરવામાં આવે છે, એના ઉપર જીવનું લક્ષ જાય છે ને સંયોગ ઉપર લક્ષ જતા રાગ દ્વેષ થાય છે એટલે એને નિમિત્ત કહેવામાં આવે છે, એને ઉપચારથી કારણ પણ કહેવામાં આવે છે, આરોપથી ઉપચારથી એટલે આરોપથી કારણ પણ કહેવામાં આવે છે. પણ ખરેખર જીવ પોતાની ભૂલથી રખડે છે, કોઈના કારણથી રખડતો નથી. જો પોતાની ભૂલ સુધારે તો એનું રખડવું બંધ થાય, પરિભ્રમણ બંધ થાય અને જો પોતે પોતાની ભૂલ ન સુધારે તો એનું પરિભ્રમણ હંમેશને માટે ચાલુ રહે, અનંતકાળ પર્યંત ચાલુ રહે. હવે એ પરિભ્રમણમાં એને જો દુઃખ હોય તો એને મટાડવાનો ઉપાય કરે, એ પરિભ્રમણમાં જો એ સુખની કલ્પના કરે તો એને મટાડવાનો ઉપાય નથી કરતો. અથવા ભ્રાંતિથી વર્તમાન પર્યાયમાં અથવા કોઈ એક ભવિષ્યની દેવાદી ગતિની કલ્પિત સુખની પર્યાયમાં જીવ સુખ માને છે કે અમુક પર્યાયમાં તો મને સુખ છે, અથવા અહીંયા પણ અમુક પરિસ્થિતિ થાય તો મને સુખ છે એમ જ્યારે જીવ માને છે ત્યારે એ ખરેખર કલ્પિત સુખને એટલે દુઃખને મેળવવા ચાહે છે પણ દુઃખને મટાડવા ચાહતો નથી, એમ પરમાર્થે છે, ખરેખર એમ છે. પોતે પોતાથી ભૂલથી પોતાની ભૂલથી રખડે છે આ દ્રષ્ટિકોણ. સામાન્ય રીતે જીવ પોતાના દુઃખનું ને પોતાના દોષનું કારણ બીજા ઉપર ઢોળે છે, આવો અન્યાય કરવાની એને ટેવ પડી છે. પોતે તો મહંત રહેવા ચાહે છે અને પોતાના દોષ અને દુઃખનું કારણ બીજા કોઈ છે, છેવટે કર્મનો ઉદય છે અથવા અમુક પ્રકારના સંયોગો છે એમ એ પોતાની ભૂલનું કારણ બીજાને ઠરાવે છે અને સ્થાપે છે. આ ખોટું છે, ખોટું છે અને અપ્રમાણિક પણ છે, પ્રમાણિકતાથી વિરુદ્ધ પણ છે. પોતે પોતાની ભૂલથી રખડે છે, પરિભ્રમણ કરે છે, ત્યારે તે કાર્યમાં નિમિત્તપણે કર્મનો ઉદય હોય છે. તે કર્મનો ઉદય સંયોગ છે અને તેનું જ્ઞાન કરાવવા માટે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કર્મના ઉદય ઉપર આરોપ કરીને ખરેખર એને માનવો કે કર્મના ઉદયને કારણે હું રખડું છું, તો એને પોતાની ભૂલ શોધવાનું નહીં મળે. જ્યાં સુધી આ જીવ પરપદાર્થમાં પોતાના દુઃખનું કે સુખનું કારણ માનશે, પોતાની ભૂલને પણ પરપદાર્થનું કારણ ને પોતાની ભૂલ મટાડવામાં પણ પરપદાર્થ કારણ થશે એમ જ્યાં સુધી માનશે, ત્યાં સુધી એને પોતાના ઉપાદાનમાં શું ફેરફાર થવો ઘટે છે એ વાત એને એના ખ્યાલમાં એના જ્ઞાનમાં નહીં આવે, એની સમજણમાં એ વાત નહીં આવે. શ્રીમદજીએ બહુ શરૂઆતમાં 23મા વર્ષમાં એક પત્રો લખ્યા છે, એમાં આ વાત બહુ ઉત્સાહી છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થઈ રહ્યું છે. તે શા કારણે થઈ રહ્યું છે અને તે શું કરવાથી મટે, આ વાત સાથે સાથે કારણ એટલા માટે તપાસવું છે કે એ પરિભ્રમણ એને જોઈએ નહીં, પરિભ્રમણ ન હોવું જોઈએ. એ પરિભ્રમણમાં દુઃખ છે ચાર ગતિના. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે એમ લખ્યું છે. એમ કહીને જિજ્ઞાસા ઉભી કરાવી છે કે તું શોધ કર, તારા પરિભ્રમણનું કારણને તું શોધ અને એ પરિભ્રમણ મટવાનું શું કારણ છે એના ઉપાયની પણ તું શોધ કર એમ કહેવા માંગે છે. અને આ એક મુદ્દા ઉપર તું ઊંડો ઉતરીશ તો તું સાચા રસ્તે આવી શકીશ, મોક્ષ માર્ગ ઉપર આવી શકીશ એમ કહેવા માંગે છે. બીજી કોઈ વાત નહીં લઈને આ રીતે વાત લેવાનું શું કારણ, આ પણ વિચાર વધ્યો. બહુ અનુભવથી વાત બહાર આવી છે કે સામાન્ય રીતે જીવ સંયોગોમાં ફેરફાર કરીને સંયોગી દ્રષ્ટિએ સુખી થવા ચાહે છે કે સર્વ પ્રકારની અનુકૂળતાઓ મને પ્રાપ્ત હોય કે જેથી કરીને હું મારું જીવન સુખચેનથી પસાર કરું. આ એક સામાન્ય લાગણી સર્વ જીવોની છે. પણ જન્મ મરણ કેમ મટે એનો ઉપાય શોધવા કોક જ જીવ પ્રેરાય છે. કોક જ જીવ એટલી લાંબી દ્રષ્ટિથી વિચાર કરે છે, કોઈક જ જીવ એના કારણ કાર્યમાં ઉતરવા માટે તૈયાર થાય છે, ઉત્સુક થાય છે, જીજ્ઞાસાવંત થાય છે એવું બને છે. કેમ કે એક સ્થાપિત સત્ય થઈ ગયું છે કે જન્મ મરણ તો બધાના થયા કરે છે, એનો તો કોઈ ઉપાય જ જાણે જગતમાં નથી, અથવા ઈશ્વર કરતા વાળાએ એમ માની રાખ્યું છે, પત્તો ન લાગ્યો એ વિષયનો કે એ વાત તો ભગવાને એને હાથમાં રાખી છે. કોને ક્યાં જન્મ દેવો અને કોને કોનું ક્યારે મૃત્યુ કરવું એ ઉપરવાળાના હાથમાં છે. આ એક સામાન્ય માન્યતા છે જગતમાં. ઉપરમાં કોઈક એવી શક્તિ છે, ઈશ્વર છે, પરમેશ્વર છે, જગત નિયંતા છે કે જન્મ મરણની બાજુ એને હાથમાં રાખી છે. એટલે કે બાકી તો આપણે બધું કરી શકીએ છીએ, આપણે ગરીબાઈ હોય તો શ્રીમંતાઈ કરી શકીએ, આ વાતમાં કાંઈ માલ નથી. પણ બીજે પોતાનો અધિકાર સ્થાપે છે અહંકારને લઈને જીવ બીજા કાર્યોમાં, પણ એ જન્મ મરણમાં આપણું ચાલતું નથી એમ સમજીને એના હાથ મીઠા પડ્યા છે એમ સમજીને એને ઉપરવાળાને સોંપે છે. એ વાત પણ વસ્તુ સ્થિતિથી તદ્દન વિરુદ્ધ છે, સત્યથી દૂર છે, પૂરેપૂરું અસત્ય છે. ભલે બહુ ભાગ જનસંખ્યાનો મોટો ભાગ એમ માનતો હોય તો પણ સત્યથી એ અત્યંત વિરુદ્ધ છે, અસત્ય છે, સોએ સો ટકા, એકનું તો નહીં. પણ જૈન દર્શનમાં એ વિષય સ્પષ્ટ થયો છે કે એવું કાંઈ નથી. ત્યારે પણ જન્મ મરણ કેમ થાય છે અને એના મટવાનું કારણ શું છે એનો પત્તો ન લાગ્યો. એને છેવટે એમ નાખ્યું કે એ તો બધું કર્મને કારણે થાય છે. જેમ ઈશ્વર જન્મ મરણ કરાવનાર છે, એમ આયા કર્મ જન્મ મરણ કરાવનાર છે. એમાં પણ એને પોતાના હાથની બાજી નથી, એમ કરીને હાથ ખંખેર્યા છે. અને એ હાથ ખંખેરવાથી એને દોષ એ કર્યો કે એ જ વિષયમાં પોતે શું કરી શકે અને પોતે શું ન કરે તો એને જન્મ મરણ શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એ નક્કી કરવાનો જે ઊંડા ઉતરવું જોઈએ, એ વિષયમાં એને એ વિષયના ઊંડાણમાં જવું જોઈએ, એ દરવાજો બંધ કર્યો. ત્યાં છે પેલા એ ઈશ્વરને નામે બંધ કર્યો ને આને કર્મને નામે બંધ કર્યો. એ તો બધી કર્મની ગતિ છે, ગહના કર્મનો ગતિ. કર્મની ગતિ એટલી બધી ગહન છે કે એ વાત આપણને કોઈને સમજાયું નથી. કેમ કે એક મનુષ્ય માતાના ગર્ભમાં જ મરણ પામે છે, તો એક જન્મતાને જ મરણ પામે છે, તો કોઈ કલાકોમાં, કોઈ દિવસોમાં, કોઈ વર્ષમાં, કોઈ બાળ વયમાં, કોઈ વાન વયમાં. કોઈનું ઠેકાણું નથી કે ક્યારે દેહને છોડવો. કેમ તો એ કર્મની ગતિ કોઈ એવી છે કે એમાં કાંઈ ખબર પડતી નથી. એમ સમજીને એ વિષયથી પોતાનો પ્રયત્ન ફેરવે છે, એ બાજુથી પોતાના પ્રયત્નની દિશા બદલી નાખે છે, અને પછી જે કાંઈ પ્રયત્ન એનો રહે છે એ સંસારને વધારવાનો રહે છે એનો એને ખબર રહેતી. એટલે અહીંયા મૂળભૂત વાત છે કે જન્મ મરણનું કારણ શું ને જન્મ મરણ કેમ મટે એ વિષય ઉપર તું વધારે ધ્યાન આપજે, લક્ષ્ય આપજે, અને એ વિષયના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરજે. નહીંતર અશુભ કાર્યો કરવાથી કર્મ માથા બંધાશે અને શુભ કાર્યો કરવાથી કર્મ સારા બંધાશે. તેથી સારા કાર્યો કરવા અને અપ્રશસ્ત કાર્યો નહીં કરવા, પ્રશસ્ત કાર્યો કરવા ત્યાં સુધીની તારી કર્તવ્યની અકર્તવ્યની જે મર્યાદા છે એ અનંતકાળમાં પૂર્વાનુપૂર્વ એવું જ તે કર્યું છે એ સુધી રહેશે. જન્મ મરણ કેમ મટે એ વિષય ઉપર તારું ધ્યાન ગયું નથી, જેટલે અંશે અને જેટલી હદે જવું જોઈએ એટલી હદે. એટલે સમ્યક દર્શન માટે એમ કહેવાય છે, સિદ્ધાંતની અંદર સમ્યક દર્શન માટે એમ કહેવાય છે કે એક ક્ષણનું સમ્યક દર્શન દશા પ્રગટ થતા પ્રથમ જ કોઈ કાર્ય થાય છે તો તે એના જન્મ મરણના નાશનું કાર્ય થાય છે. સમ્યક દર્શનનું ફળ શું આવે છે કે જન્મ મરણનો નાશ થવો તે તેનું ફળ આવે છે. સમ્યક દ્રષ્ટિ દેવગતિમાં જાય છે, પણ એ સમ્યક દર્શનના ફળમાં દેવગતિમાં જાય છે એ વાત પ્રસિદ્ધ નથી. જન્મ મરણ એનાથી મટે છે એ વાત પ્રસિદ્ધ છે. કેમ કે એ તો બીજા પણ અનંત સંસારી જીવો દેવગતિમાં જાય છે નવમી દેવક સુધી, એ કોઈ સમ્યક દર્શનનું ફળ નથી. એ તો શુભ પરિણામનું ફળ છે કે જે જીવે, જે અનંતવાર જીવે કર્યું છે અને ભોગવ્યું છે, પણ એની ચાર ગતિનું પરિભ્રમણ મિટવાનું નથી. પોતે પોતાની ભૂલથી રખડે છે, જ્યારે કર્મ નિમિત્ત હોય છે. જીવ પોતે જ પોતાની ભૂલથી રખડે છે અને પોતે જ પોતાની સમજણથી મુક્તિ પામે છે. રખડવાનું કારણ પણ એનું ઉપાદાન છે અને એ રખડવાનું માટે એનું કારણ પણ પોતાનું ઉપાદાન જ છે. કોઈ બીજાના કારણે રખડતો નથી, બીજાના કારણે મુક્ત થવાનો પ્રશ્ન પણ નથી. તેથી ભૂલ ભાંગવી એ પણ સ્વવશ છે, અને ભૂલ ભાંગીને મુક્તિ થવી એ પણ પોતાને સ્વવશ છે. બેમાંથી એકે કાર્ય પરવશ નથી એમ કહેવું છે. અને તેથી પોતે પોતાનો પ્રયત્ન બરાબર સાવધાની કાળજીથી કરે તો જરૂર એ બીજાની લાચારી વિના, બીજાની મદદ વિના, બીજાના કારણ વિના સ્વવશપણે પોતે સુખી થઈ શકે છે. પોતે જ પોતાની ભૂલથી રખડે છે અને પોતે જ પોતાની સમજણથી મુક્તિ પામે છે. સમજણથી મુક્તિ પામે છે એ સમજણ કેવી છે કે પોતાના સ્વરૂપની સમજણ છે જેનાથી મુક્તિ પામે છે. એમાં સમજવું એ બીજી કોઈ વાત નથી, એમાં કોઈ કર્મગ્રંથો વાંચવા અને એની સમજણ કરવી એમ વાત નથી કે કયા કારણે એને કયો જન્મ થયો, મનુષ્ય ગતિનું કારણ શું, સ્ત્રી ગતિનું કારણ શું, દેવ ગતિનું કારણ શું, એ કાંઈ જોવાની જરૂર નથી. પોતાનું જ જે મૂળ સ્વરૂપ છે એની સમજણથી મુક્તિ પામે છે. ત્યારે શ્રીમદજી એ વાત લીધી પ્રસિદ્ધપણે, એ વાત બહુ ઓછી છે છતાં એ વાત પોતાને બહાર મૂકવી છે. એટલે એમ કે દિગંબરના આચાર્યોએ એમ કહ્યું છે કે આ જીવ ખરેખર તો બંધ મોક્ષથી રહિત છે. આવું સ્વરૂપ લીધું છે. કેવું છે આત્મ સ્વરૂપ? કે જેને સમજતા પર્યાયમાં મુક્તિ થાય છે. કે જે આત્મ સ્વરૂપ બંધ મોક્ષથી રહિત છે એવા આત્મ સ્વરૂપમાં પોતે પોતાને, એવા આત્મ સ્વરૂપને આત્મા પોતે જ્યારે જુએ, જ્યારે આત્મા આત્માને જુએ કે હું આવો છું, ત્યારે એની પર્યાયમાં બંધન મટે છે અને ત્યારે એની પર્યાયમાં મુક્તિ થાય છે. વસ્તુમાં તો કોઈ ફેરફાર થવાનો પ્રશ્ન રહેતો નથી, ન બંધ ન મોક્ષ. સમયસારની 320 નંબરની હેઠળાચાર્ય ટીકામાં પ્રશ્ન ઉઠાવ્યો છે ટીકાકાર આચાર્ય પોતે, કે કયા કારણથી જીવને મુક્તિ થાય છે, મોક્ષ થાય છે એનો અહીંયા વિચાર કરીએ છીએ. કે એમાં જે કારણથી મુક્તિ થાય છે તે કારણ તો સમી દર્શનનાં ચાર પ્રભુત પર્યાય છે. જે કારણથી જીવ રખડે છે એનો અર્થ આપો આપ છે કે જે કારણથી જીવ રખડે છે તે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે. અને જે કારણથી જીવ મુક્તિ પામે છે તે સમી દર્શન, સમી જ્ઞાન અને સમી ચારિત્ર છે. આમ વાત છે. ત્યારે સાથે સાથે અમે એ વાત લીધી કે આ તો પર્યાયના મોક્ષનો વિચાર ચાલે છે, પણ વસ્તુના સ્વરૂપને જોવામાં આવે તો વસ્તુનું સ્વરૂપ તો બંધ અને બંધના કારણરૂપ પર્યાયોથી અને મોક્ષ અને મોક્ષના કારણરૂપ પર્યાયોથી ભિન્ન છે. જો વસ્તુ કથંચિત એનાથી ભિન્ન ન હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પર્યાયનો વિલય થતા વસ્તુનો નાશ થાય, પર્યાયનો નાશ થતા વસ્તુનો નાશ થાય. ધ્યાન વિનશ્વર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પર્યાય છે તે ધ્યાનની પર્યાય છે, ધ્યાન છે તે વિનશ્વર છે. વસ્તુ જો કથંચિત ભિન્ન ન હોય, વસ્તુ ત્રિકાળ રહે છે એનું કારણ શું છે? ત્યાં લખ્યું કે વસ્તુના અવિનશ્વરપણાને લીધે, અવિનશ્વરત્વાત એમ લીધું. વસ્તુના અવિનશ્વરપણાને લીધે વસ્તુ તો ધ્રુવ રહે છે, એમ કરીને મોક્ષની વાત સ્થાપી છે. હવે આગળ થોડો પ્રયોજનનો વિષય શરૂ થાય છે, પણ પર્યાયમાં પ્રયોજન છે. પ્રયોજન છે એટલે કાર્યરૂપ પ્રયોજન તો પર્યાયમાં છે, અને પ્રયોજનભૂત વસ્તુ આત્મા પોતે છે. આમ પ્રયોજનના વિષયમાં બે મુદ્દા છે, એને યથાર્થ પ્રકારે સમજણમાં લઈએ તો એની ભૂલ ભાંગી જાય એવું છે, ને ભૂલ ભાંગી જાય તો એનું પરિભ્રમણ મટી જાય એવું છે. આગળ સાતમો અધિકાર શરૂ થાય છે. સાતમા અધિકારમાં શરૂઆત એ વિશે કરી છે, શરૂઆત કરી છે 876 થી. પ્રયોજનભૂત વિષયના બીજા કેટલાક પડખા 900 પછીના, 900 પછીના બોલમાં લીધા આવ્યા છે. અયથાર્થ પ્રયોજન સાધે છે ત્યાં સુધી આ પ્રયોજનના કેટલાક વિષય, એમાં પ્રયોજનના દ્રષ્ટિકોણથી પણ જીવોની કેવા કેવા પ્રકારે ભૂલ થાય છે, અને ખાસ કરીને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરેલો જીવ, શાસ્ત્રનું અધ્યયન કરનાર જીવ અને તત્વનો વિચાર કરનાર જીવ પ્રયોજનના વિષયમાં કેવી ભૂલથાપ ખાય છે, ચિંતા ઉઠાવ્યા છે. અહીંયા કહે છે કે જીવ પોતે જ પોતાની ભૂલથી રખડે છે, અને પોતાની ભૂલ એ કે પોતે જ પોતાને ભૂલી જવું. પોતે મૂળ સ્વરૂપે જેવા જેવો છે તે જ ભૂલી ગયો છે, એ જ પોતાની ભૂલ છે. કઈ ભૂલથી રખડ્યો છે એમ વિચારવામાં આવે, પોતે પોતાને ભૂલથી રખડે છે તો એ ભૂલ કઈ? કે ભૂલ એ કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે, એ પોતાના પરમાત્મ પદને પોતે જ ભૂલી ગયો છે. હવે આ વિચારી શકે એવું છે પોતે, કે પોતે ભૂલી ગયો છે કે નથી ભૂલ્યો? પોતાનું જે પરમપદ છે એને પોતે ભૂલ્યો છે કે નથી ભૂલ્યો? અથવા એની જે કોઈ પ્રવૃત્તિ છે, ભલે એ સુખ માટે જ બધા જીવોની પ્રવૃત્તિ છે, ભલે કલ્પેલા સુખ માટે છે, તો એ પરમપદને ભૂલીને છે કે પરમપદને પકડી રાખીને છે? આ તો એ ટેલી કરી શકે એવો વિષય છે, તાળો મેળવી શકે એવો વિષય છે. એ સ્પષ્ટપણે તાળો મેળવી શકે એમ છે કે પોતાના પરમપદને ભૂલીને જ આ જીવ બચો કરી રહ્યો, એ જ એની ભૂલ છે અને એ જ સંસારમાં રખડવાનું કારણ છે. પોતાની ભૂલ એ કે પોતે પોતાને ભૂલી ગયો છે, અને વધારે ભૂલ એને એ કરી છે કે એને જ્યાં પોતે નથી એવા પરમા સ્વપણાની માન્યતા કરી છે. જે શરીરાદી પરપદાર્થો આત્માથી ભિન્ન છે અને અનાત્મભૂત પદાર્થો છે, તેમાં જ આ જીવે પોતાપણું એને ભાસ્યું છે, જાણ્યું છે, માન્યું છે, અને એ જ એને સંસારમાં પરિભ્રમણનું કારણ છે, નરક નિરોધ આદિ ગતિનું કારણ પણ આ જ છે, બીજું કોઈ કારણ નથી. એ પોતે જ પોતાની સમજણથી મુક્તિ પામે છે અને પોતે પોતાના સ્વરૂપની સમજણ કરે ત્યારે એની મુક્તિ થાય છે. ત્યાં સુધી કોઈ રીતે એની મુક્તિ થતી નથી. અને જે સ્વરૂપની સમજણ કરવી છે એ સ્વરૂપ એવું છે કે જે બંધ મોક્ષથી રહી છે. જો પોતાના જ્ઞાનને અંતર સન્મુખ કરે તો એને શુદ્ધ દ્રવ્યને ગ્રહણ કરનારો જ્ઞાનનો પર્યાય જેને શાસ્ત્ર ભાષાએ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહ્યો છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં એ પોતાને પોતા સ્વરૂપે ગ્રહણ કરી શકે છે, ગ્રહણ કરે છે. ત્યારે એ ગ્રહણ થનાર પોતાનું સ્વરૂપ કેવું છે કે પરમ પારિણામી ભાવ સ્વરૂપ છે. એના અભાવ સ્વરૂપે છે. ત્યાં ચાર મૂળ વાપરા છે, તેનાથી રહિત છે, તેનાથી ભિન્ન છે, બંધને બંધના કારણો, મોક્ષને મોક્ષના કારણથી ભિન્ન છે, રહિત છે, અભાવ સ્વરૂપે છે અને શૂન્ય છે. ચાર મૂળ વાપરા છે, ચાર શૂન્ય વાપરા છે એક જ ભાવને પ્રસિદ્ધ કરવા માટે. ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો આ ગાથા ઉપર બહુ ચાલ્યા છે, વિસ્તાર છે, એકાએવી વિસ્તાર વાળી છે ગાથા. તો એટલી છે કે જેમ નેત્ર છે એનું કામ માત્ર જોવાનું છે, પછી સામે ઉકરડો હોય તો ઉકરડાને નેત્ર જોવે અને સામે બગીચો હોય ફૂલથી સુગંધિત બગીચો હોય ફૂલનો ઢગલો હોય તો એને જોવે, ન તો નેત્રો ઉકરડાને બીજે બહાર ફેંકી દે કચરો જાણીને, કે ન તો ફૂલને એ લાવી શકે સારી સાચી જાણીને. નેત્ર કોઈ કામ કરી શકતું નથી, એનું કાર્ય માત્ર જોવાનું છે, કોઈ ચીજને હેરવવા ફેરવવાનું કાર્ય આંખ કરી શકતી નથી. એમ આત્મા સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન ચક્ષુ સ્વરૂપ, એનું કાર્ય નેત્ર જેવું છે, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. ન તો એ બંધને કરે ને ન તો એ મોક્ષને કરે એમ કીધું છે. શું કહે, ન તો એ બંધને કરે છે, ન તો મોક્ષને કરે છે, ન તો એ નિર્જરાને પણ કરે છે એમ લીધું છે. એ નિર્જરાને પણ કરતો નથી. નિર્જરાના પ્રકાર લીધા છે, સકામ અકામ એમ કરીને નિર્જરાના પ્રકાર લીધા છે. ચાર પ્રકારની જે નિર્જરા છે એના પ્રકાર લીધા છે. એમાંથી કોઈ પ્રકારની સકામ નિર્જરા તો પુરુષાર્થથી થાય છે, કામ એટલે પુરુષાર્થ ઈચ્છા, ઓકે, એ કરતો નથી, જ્ઞાન કરતો નથી, માત્ર જાણે છે. નેત્રના દ્રષ્ટાંતે માત્ર જાણે છે એટલું જ્ઞાનનું કાર્ય છે. બંધને પણ જાણવાનું, મોક્ષને પણ જાણવાનું, નિર્જરાને પણ જાણવાનું અને શુભાશુભ ભાવને પણ, ક્રમના ઉદય અને નિર્જરા ચાર બોલ લીધા છે. શું જાણે છે? ઉદયને જાણે છે, નિર્જરાને જાણે છે, બંધને જાણે છે અને મોક્ષને જાણે છે, બાકી કાંઈ કરતો નથી. આવું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મતત્વ છે એમ કરીને ત્યાં સ્વરૂપનું જ્ઞાન કરેલું છે. 320 કાથા અહીંયા કહે છે ને, સમજણથી મુક્તિ પામે છે. એ સમજણ કઈ છે? કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની સમજણ છે, કે જે સમજણથી એની મુક્તિ થાય છે. જે સ્વરૂપ બંધ મોક્ષથી દૂર છે અને રહિત છે એવો હું છું એમ જ્યારે જાણે છે ત્યારે એની અવસ્થામાં સ્વયં આપો આપ ઓટોમેટિક બંધનો નાશ અને મુક્તિની ઉત્પત્તિ થાય છે, આપોઆપ થાય છે. એટલે શ્રીમદજીએ ત્યાં એવી ભાષા કરી છે કે દિગંબરના આચાર્યો એમ કહે છે કે જીવની મુક્તિ થતી નથી પણ જીવને મોક્ષ સમજાય છે. આમ કરીને નાખ્યું છે દિગંબરના આચાર્યો છે વાતને નાખી છે. અમુક આચાર્ય એમ કહે છે કે 745 પાનું વ્યાખ્યાન સાર ભાગ 1-80 નંબરનો બોલ છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પરંતુ મોક્ષ સમજાય છે. જો આ દિગંબર સાહિત્યમાં આ વાત છે એમ કરીને એમણે શું કહ્યું કે આ વાત દિગંબર સાહિત્યમાં કે જીવનો મોક્ષ થતો નથી પરંતુ જીવને મોક્ષ સમજાય છે. મોક્ષ સમજાય છે એટલે શું કે જીવ તો મુક્ત સ્વરૂપ જ છે, એને ક્યાં બંધ હતો તે એનો મોક્ષ કરવો છે. એ અપેક્ષા એ મુક્ત સ્વરૂપ જ છે, કેમકે મોક્ષ તો બંધની અપેક્ષા રાખે છે. જ્યારે જીવને જો મોક્ષ ગણીએ સ્વરૂપે કરીને મૂળ સ્વરૂપને જો મોક્ષ ગણીએ તો એને બંધની અપેક્ષા આપોઆપ આવી પડે છે, એ આપત્તિ ઊભી થાય છે. આમ છે, જો એના સ્વરૂપમાં મોક્ષ સ્વીકારવામાં આવે તો મોક્ષ તો બંધપૂર્વક થાય છે, સાપેક્ષ શબ્દ છે. બંધથી છૂટે તેનું નામ મોક્ષ છે. પરમાત્મા પ્રકાશમાં એ ગાથા કે પરમાર્થે તીર્થંકર દેવે દેહમાં રહીને દેહ રહિત જીવને એવો જોયો છે. દેહ ની અવિ સદભાવ છે, સદૈવ મુક્ત પણ છે ને, કે બંધન મોખું કરી તે નથી બંધને કરતો, તે નથી મોક્ષને કરતો. આવો પરમાર્થે જીવને જિનેન્દ્ર દેવે જોયો છે. આમ કરીને વાત લીધી છે. મોક્ષ થતો નથી પરંતુ મોક્ષ સમજાય છે તે એવી રીતે કે, હવે કઈ રીતે એને સમજાય છે, મોક્ષ કેવી રીતે એને સમજાણો, એમાં એના લીધો કે જ્યારે જીવ 14મું સ્થાન પૂરા કરશે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આનું આરાધન કરતા કરતા જ્યારે જીવ 14મું સ્થાન પૂરા કરશે ત્યારે જીવ સિદ્ધાલયમાં જશે ત્યારે એની મુક્તિ થશે. એમ તે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે, તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવા પણ ક્યાં રહે છે. આવો જીવ સમ્યક દર્શનનો એને સમ્યક જ્ઞાનનો વિષય છે. ઠીક, અહીંયા શું તકલીફ ઊભી થાય છે કે એક બાજુથી તમે એમ કહો કે પ્રયોજન પર્યાયમાં છે, અનાદિથી જીવ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને કારણે રખડે છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરતા એને રખડપટ્ટી બંધ થાય છે અને પ્રયોજનની સિદ્ધિ થાય છે. બીજી બાજુથી જીવના સ્વરૂપને જ તમે આવું સ્થાપો છો કે જેને મોક્ષ કરવા પણ નથી તો બંધ મોક્ષ કરવા પણ નથી તો પછી એને બંધ થયો જ નથી, બંધ મોક્ષ કરવા પણ ક્યાંથી લાવશો. આ વાત જરા અટપટી લાગે ને મૂંઝવે એવી લાગે, પણ એ વિષયના ઊંડાણમાં જતા એ મૂંઝવણ ટળી જાય. ઉપર તબકે ભલે એમ લાગે અધૂરા વિચારથી ને અધૂરા નિશ્ચયથી ભલે એમ લાગે, પણ એ વિષયમાં ઊંડા જતા, યથાર્થપણે પ્રવેશ કરતા એનું સમાધાન થાય છે. એમાં અસમાધાન જેવું કાંઈ રહેતું નથી, સમસ્યા જેવું કાંઈ રહેતું નથી. તું કહે છે કે તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવા પણ ક્યાં રહે છે? જીવ તો શુદ્ધ સ્વરૂપી છે, પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણો છું. તે માનવા પણ વિચાર વળીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માયનું હતું. તે માનવા પણ શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી, અર્થાત જીવને મોક્ષ સમજાય છે અથવા બંધ મોક્ષથી રહી તેનું સ્વરૂપ એને સમજાય છે. આ વાત શુદ્ધ નયની અથવા નિશ્ચય નયની છે. એટલે જે જ્ઞાનનો નય અંતર્મુખ વળીને પોતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહે છે, શુદ્ધ દ્રવ્યાર્થી નયે, ત્યારે એને પોતાનું આવું શુદ્ધ સ્વરૂપ સમજાય છે. નિશ્ચય નહીંથી એને સમજાય છે, શુદ્ધ નહીંથી સમજાય છે. હવે બીજું પડખું અહીંયા લાલ બત્તી મૂકે છે કે પર્યાયાર્થી નય વાળાઓએ આ નયને વળગીને આચરણ કરે તો તેને રખડી મરવાનું છે. લાલ બત્તી મૂકી દીધી અહીંયા કે જે હજી પર્યાયમાં પકડાઈ ગયો છે. પર્યાયાર્થિક નય વાળા એટલે પર્યાયાર્થિક દ્રષ્ટિથી અથવા પર્યાય દ્રષ્ટિથી જે મિથ્યા દ્રષ્ટિ છે અને પર્યાય માત્રને જ પોતાના સ્વસ્વરૂપે અનુભવી રહ્યો છે, એ જો એમ માને કે હું પર્યાય પણ શુદ્ધ થઈ ગયો છું ને મોક્ષ થઈ ગયો છે મારો, તો એ રખડી મળશે. એ કલ્પના એ ચડ્યો, એ ભ્રાંતિ એ ચડ્યો, અને એને તો તીવ્ર ગ્રહિત મિથ્યા તો ત્યાં લાગુ પડી જાય છે. એ લાલ સાથે મૂકી છે, પણ એ વાત જાણવાની છે અને આ વાત આદરવાની છે. તો હવે બીજો ખુલાસાના ઉપર કરીએ તો કે પોતાને જે સમજણ કરવાનો વિષય, એવું જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એ આદરવાનો વિષય છે, એ માન્યતામાં ગ્રહણ કરવાનો વિષય છે, શુદ્ધ નહીંથી એ ગ્રહણ કરવાનો વિષય છે, અને પર્યાય નહીં એ પર્યાયમાં સંસાર અથવા દોષ આદિ છે તે જાણવાનો વિષય છે, એ પકડવાનો વિષય નથી. શુદ્ધ સ્વરૂપ પકડવાનો વિષય છે અથવા પ્રયોજનભૂત વિષય છે, જ્યારે દોષ છે તે પ્રયોજનભૂત વિષય નથી, વસ્તુ નથી, પ્રયોજનભૂત વસ્તુ નથી. શુદ્ધ આત્મા પ્રયોજનભૂત વસ્તુ છે અને એ સિવાયની કોઈ ચીજ પ્રયોજનભૂત વસ્તુ નથી. પ્રયોજનના પ્રકરણમાં જરા સ્પષ્ટતા કરવી કે એક બાજુ પર્યાયાર્થિક નયે જો પ્રયોજનનો વિચાર કરવામાં આવે તો ગુણનું થવું, પ્રગટ થવું અને દોષનું ટળવું તે પ્રયોજન છે. સંસારનો નાશ થવો અને મોક્ષ થવો તે પ્રયોજન છે. દુઃખનો નાશ થવો અને સુખ થવું તે પ્રયોજન છે. આ પ્રયોજનના બધામાં મુખ્ય મુખ્ય વાતો આટલી આવે છે. પણ પ્રયોજનભૂત વસ્તુ તરીકે જો વિચારવામાં આવે તો પર્યાય રહિત જે દ્રવ્ય સામાન્ય પરમાત્મા પદ છે, એકનું જ પ્રયોજનભૂત વસ્તુ છે. એટલી પ્રયોજનભૂત વસ્તુ છે ત્યારે વસ્તુ અપેક્ષાએ તો મોક્ષનું પણ પ્રયોજન નથી. આવે છે દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં મુજે મોક્ષ કા પ્રયોજન નહીં એમ કરીને આવે છે. એ વાત પહેલી વહેલી પ્રસિદ્ધ થઈ, શૈલી જરા જુદી છે. સોમગઢમાં બધા પડી ગયા. ये मोक्ष के प्रयोजन नहीं, मोक्ष के प्रयोजन नहीं, पर हमें तो सम्यक दर्शन से हमारा प्रयोजन, हमारे सच्चे जी तो सम्यक दर्शन मोक्ष में जो पहलू पगथियों कारण एनु हमारे तो प्रयोजन है। आ कहते मोक्ष के प्रयोजन कहते आवाज शू कई रीतनी आवाज है, ये बात है एक रीतनी, एक एवं रीतनी बात है कि ज्या वस्तु કેટલું પોતાનું આશ્રય રૂપ સ્થાન અથવા પોતાનું સ્વ સ્વરૂપ અથવા પોતાનું સર્વસ્વ કેટલું કે જેટલું પરમાત્મ પદ છે એટલું એ પ્રયોજનભૂત વસ્તુ છે। ત્યાં પર્યાયાર્થિક નહીંનો કોઈ વિષય નથી, એક લો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો આ વિષય, અને એ પરમ પ્રયોજનભૂત વસ્તુ છે, પરમ આદરવાળા એક વસ્તુ છે, અથવા એ પોતાનું સર્વસ્વ છે, એ સિવાય એને છોડીને એક સમયની પર્યાય ચાહે મોક્ષની હોય, મોક્ષના કારણરૂપ સમીર દર્શનની હોય, એ પણ આશ્રયને લાયક નહીં હોવાથી પ્રયોજનભૂત વસ્તુમાં એનો સમાવેશ નથી। પછી કહેવાની જરૂર નથી કે બંધને બંધના કારણોને ઉદય અને કર્મ એ પ્રયોજનભૂત વસ્તુમાં આવે છે, એ તો કહેવાની પણ જરૂર રહેતી નથી। આવું આ નિરૂપણ જે છે તેને નય વિભાગથી આગમ અને અધ્યાત્મથી અવિરુદ્ધપણે જાણવું જોઈએ, એને નય વિભાગથી અને આગમ અને અધ્યાત્મનો મેળ કરીને એને જાણવું જોઈએ, નહીતર લોચા કાંઈક ઉભા થઈ જાય, કરવા જાય એક ને થાય બીજું આ પરિસ્થિતિ, એકનું આગમ ન ચાલે અને એકનું અધ્યાત્મ અયથાર્થપણે કરવા જાય તો અધ્યાત્મ એકલું ન થાય પણ અધ્યાત્મનો એકલો વ્યામો થાય, આમ છે શું આમ છે, એટલે તો પૂછે છે કે આ અધ્યાત્મની વાત કરે છે એમાં સ્વચ્છંદ નથી, એમ કેમ નક્કી કરું કે એનું એને રાગ રહી ગયો છે, એવી સાધક છે ને રાગ રહી ગયો છે કે હા રહી ગયો છે, તો એ રાગના પડખામાં કયો પ્રકાર ભજે છે કે જે દેવ ગુરુ અને શાસ્ત્ર છે, જે સાધકો છે, જે સાથી રહ્યા છે આવા પરમાત્મા પદને, એના પ્રત્યે બહુમાન ભક્તિ આદિનો પ્રકાર આવ્યો છે, આ એનું આગમ છે, શું કે છે, અંદરમાં બંધ મોક્ષ રહિત પરમાત્મ પદને સાધે છે, આશ્રય કરે છે, આદરે છે, તે તેનું અધ્યાત્મ છે, રહી ગયેલા રાગાંશમાં એને જે કાંઈ મોક્ષ વ્યવહાર મોક્ષ માર્ગના વ્યવહાર રત્નત્રયના જે પરિણામ થાય છે તે તેનો આગમ છે। આમ આગમ અને અધ્યાત્મથી અવિરુદ્ધ મોક્ષ માર્ગ છે, અને આદરવાનો વિષય શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી છે, જાણવાનો વિષય પર્યાયાર્થિક નહીંથી અથવા વ્યવહાર નહીં, એક આદરવાનો વિષય છે, એક જાણવાનો વિષય છે, જાણવાનો છે તે આદરવાનો નથી, આદરવાનો છે તે પરમ પ્રયોજનભૂત ગણીને આદરવાનો છે, આપણું અંદરમાં ચોખ્ખુંથી આવીના તકલીફ ઊભી થાય એવો વિષય છે, કેમ કે અટપટી વાત લાગે છે। શું કહે છે કે પોતે જ પોતાથી પોતાની ભૂલથી રખડે છે અને પોતાની સમજણથી મુક્તિ પામે છે એટલા વચનના ગર્ભમાં આટલો વિસ્તાર છે કે એને સમજવું શું, સમજણની રીત શું, ભૂલ શું અને એ ભૂલ ભાંગે શું. બાકી પરદ્રવ્ય કાંઈ તેને સંસાર કે મોક્ષ કરાવતો નથી. બાકી પોતાના સંસાર અને પરિભ્રમણ માટે એને પરદ્રવ્યની સામે જોવા જેવું નથી. પરદ્રવ્યને કારણ કાર્યમાં ક્યાંય એને પકડવા જેવું નથી અને મોક્ષ માટે પણ એને પરદ્રવ્યના કારણ કાર્યમાં જવાની જરાય જરૂર નથી. એ તો ઘણી આગી ચીજ છે. પરદ્રવ્ય છે એ તો ભિન્ન છે અને જે દ્રવ ક્ષેત્રકાળ ભાવથી એના પોતપોતાના સ્વપર ચતુષ્ટયથી જ્યાં ભિન્ન છે ત્યાં એને કારણ કાર્યમાં ક્યાંય પણ એને પકડવું એ તો દેખીતી મોટી ભૂલ છે. પ્રશ્ન ત્યાં એટલો ન કે મોક્ષ જો પરદ્રવ્ય ન કરાવતું હોય તો દેવગુરુ શાસ્ત્ર મોક્ષ કરાવે છે કે નહીં. જ્યારે જીવ પોતાની સમજણથી મોક્ષ પામે છે ત્યારે દેવગુરુ શાસ્ત્ર કેવા હતા એનું જ્ઞાન કરાવે છે. કેમ કે એમાં એક જ પ્રકારના દેવગુરુ શાસ્ત્ર હોય છે. કોઈ દેવગુરુ ને કુશાસ્ત્ર હોય નિમિત્તપણે એને કોઈનો મોક્ષ થાય એવું બનતું નથી. આ ઘણા પૂછે છે કે જૈન સિવાય ક્યાંય મુક્તિ નહીં ને તો પછી તમારામાં જ મુક્તિ ને અમારામાં મુક્તિ નહીં એમ તમારે કેવું છે ને? જાઓ તમારી વાત અમારે સાંભળવી નથી. અહીંથી કહે છે તમે તો પક્ષકાર માણસ છો, પક્ષ તમને થઈ ગયો છે જૈનનો, એટલે જૈનથી મુક્તિ ને બીજે ક્યાંયથી મુક્તિ ન થાય. આ વાત તમને પકડાઈ ગઈ છે. ભાઈ જૈન એ કોઈ સંપ્રદાય નથી, વાળો નથી, કોઈ વર્તુળ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે અને વસ્તુના સ્વરૂપ અનુસાર આ રીતે મુક્તિ થાય ને આ રીતે સંસાર થાય એવું એમાં નિરૂપણ છે કે જે નિરૂપણ બીજે ક્યાંય જોવામાં આવતું નથી. એટલી વાત છે, સંપ્રદાયની વાત નથી. જૈન સંપ્રદાય કોઈ એવી વાત નથી જૈન સાહિત્યમાં કે જે સંપ્રદાયમાં જન્મ લેશે એને જ મુક્તિનો અધિકાર છે. સંપ્રદાયમાં નહીં જન્મ્યો હોય એની મુક્તિ નહીં થવા દઈએ કે નહીં હોય એવો સિદ્ધાંત છે જૈન દર્શનનો. એવું ક્યાંય છે? સમ્યક દર્શન થાય છે પણ આ તો મનુષ્ય હોય ને જૈન સંપ્રદાયમાં જન્મે તો જ ભલે મુક્તિ થાય કે નહીં તો ન થાય, આટલો પ્રશ્ન છે. એવું કઈ છે કે એને સંપ્રદાયમાં જન્મ લીધો હોય તો મુક્તિ થાય નહીં તો એવું તો કઈ છે? ભગવાન ગૌતમ ગણધર, ગૌતમ સ્વામી નો બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. બ્રાહ્મણ હતા, વેદાંતિ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ હતા એટલે આ બ્રાહ્મણ નહીં, શ્રાવકના બ્રાહ્મણ, વેદાંતિ બ્રાહ્મણ હતા. અન્યમતમાં હતા, આ જન્મથી હજારો શિષ્યોના ગુરુ હતા પણ ચરમ શરીરી હતા. જૈનમાં હતા, અન્યમતમાં અને ચરમ શરીરી હતા. જન્મથી સમ્યક દર્શન એનું હતું. તે જન્મથી તો એમને ગ્રહિત મિથ્યા દર્શન હતું. ઠીક, જયારે સમોસરણમાં આવ્યા ત્યાર પછી એમને સમ્યક દર્શન અંગીકાર કર્યું છે, મુનિદશાનો અંગીકાર કરી છે અને ભગવાન મહાવીર સ્વામી પછી એમનો મોક્ષ થયો છે. મથુરામાંથી મોક્ષ ગયા છે. આપણે મથુરા ગયા ને આગ્રા ગયા ત્યારે મથુરા ગયા, ત્યાંથી મોક્ષ ગયા છે. ચોરાશી મથુરા છે, મથુરાની બહારનું ફરું છું. ગામડામાં ઢોર ચારવાનો એમના પરિવારમાં હતો, રબારીનો કરવાડ ચારે છે પણ ત્યાં એવું દક્ષિણની અંદર લાગે કે આ ઢોર ચારવાનો ધંધો કરે છે, લાગે કે આ દરજીનો ધંધો કરે છે, લાગે કે આ ખેતીનો ધંધો કરે, પણ બધા જૈન હોય છે, દિગંબર જૈન હોય છે, આખા ગામના ગામ મહારાષ્ટ્રમાં, દક્ષિણ ભારતની અંદર મહારાષ્ટ્ર અને આ તામિલનાડુ કર્ણાટક નાના નાના ગામડા, આખું આખું ગામ જ દિગંબર સંપ્રદાય દ્રષ્ટિએ વ્યવસાય બધા બધી જાતનો બધા કરતા હોય છે. ગામ નાનું ત્યાં તો બીજું શું, બે પૈસા કમાય એ રીતે હવે પોતપોતાનો ધંધો કરી દે. 50-100 ફૂડાનું ગામ હોય ને મંદિર એવડું વિશાળ હોય, અંદર દિગંબર પ્રતિમાઓ જુઓ તો કરોડો પ્રતિમાઓ હોય, એટલા વિશાળ મંદિરો એ જમાનામાં છે, એટલા પ્રતિમાઓ માથે શિખર ઉડી ગયું હોય, એટલા વર્ષોથી કોઈ મરામત કરતું નહીં, ખાલી ઉપરની સીલિંગ રહી હોય, છત શિખર આખો નાશ પામ્યો હોય, ગામડાની વસ્તી હોય, પૈસા હોય, દર્શન કરે, પૂજા કરે, આરતી કરે, ભક્તિ કરે, એ પરિસ્થિતિ આજે છે. જીર્ણોદ્ધારના પૈસા નથી, આ તો જે બીજો શ્રીમંત વર્ગ છે એ કેટલો અપરિચિત છે. આમ નવા મંદિરો ઘણા થાય છે, પણ જૂના મંદિરો સરખા કરવા પૂરતી પણ મોણસ નથી સંપ્રદાયની. આ પરિસ્થિતિ રોગ વગેરે થતા જગત તેને પીડા અને દુઃખ માને છે, પણ તેમાં ખરેખર દુઃખ નથી. દુઃખના એક પ્રસંગની વાત લીધી છે કે રોગ થાય અને દુઃખનો અનુભવ ન થાય એવું સામાન્ય રીતે તો સંસારની અંદર જોવામાં આવતું નથી, જગતમાં એ વાત જોવામાં આવતી નથી કે દુઃખ અને રોગ અને રોગની પીડાથી દુઃખ ન હોય. છતાં અલૌકિક એવા આ ધર્મમાં રોગ અને પીડા હોય તો પણ સુખનો અનુભવ થઈ શકે, દુઃખનો અનુભવ ન થાય ને સુખનો અનુભવ થઈ શકે એવી રીત છે, એવું વિજ્ઞાન છે, એ પ્રકારની સમજણ છે. જો જીવને દુઃખી ન થવું હોય ને સુખી થવું હોય તો હજી જગ્યા છે, નહીતર બીજી વાતમાં તો બધે કાંઈ ને કાંઈ કલ્પના કરવામાં આવે કુદરતને મંજૂર હશે એમ થવાનું હશે, આમાં પણ કાંઈક આમ હશે, સારું છું કે આમ નથી તેમ નથી એમ કરીને પણ માણસ બધું સંપત્તિ હણાઈ જાય તો એમ કે સારું થયું, સ્થિર સલામત તો પકડ્યા, મોત કમાઈ લઈશું, આપણે તો હાજા નરવા રહી ગયા, પણ હવે રોગ થાય ત્યારે શું. જે વેદના દુઃખ અને પીડાનો એવો નજીકનો પ્રસંગ છે કે જેમાં દુઃખ મટાડવું અશક્ય છે ત્યાં પણ દુઃખ મટી શકે છે, એ વિશે થોડું બીજું.